એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે જે કૃતિની ઊંડી છણાવટ કરવાના છીએ તે માત્ર એક નવલકથા નથી, પણ એક અરીસો છે. કાઝુઓ ઇશિગુરોની નેવર લેટ મી ગો. ઇશિગુરોને 2017માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો, અને તેમની લેખન શૈલીની ખાસિયત જ એ છે કે તેઓ બહુ શાંતિથી ધીમે ધીમે આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે જે બહારથી સામાન્ય લાગે પણ
અંદરથી હચમચાવી દે તેવી હોય છે. બિલકુલ.
હા,
અને નેવર લેટ મી ગો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કોઈ ટિપિકલ સાયન્સ ફિક્શન નથી, જ્યાં ઉડતી ગાડીઓ કે ભવ્ય ટેકનોલોજી હોય.
ના, જરાય નહીં.
આ તો આપણા જેવી જ દુનિયા છે, પણ એક નાનકડા ભયાનક ફેરફાર સાથે. ઇશિગુરોનો રસ ક્લોનિંગની ટેકનોલોજીમાં છે જ નહીં, પણ એ ટેકનોલોજીની વચ્ચે જીવતા, પ્રેમ કરતા અને સપના જોતા માણસોના મનમાં છે.
અને એ જ આ કૃતિને ખરેખર અસાધારણ બનાવે છે. તો ચાલો આજે આપણે વાર્તા શું છે એના પર ઓછો, પણ વાર્તા આપણને શું કહે છે એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ.
બરાબર.
આપણે એ દુનિયાના ત્રણ મુખ્ય પાત્રો કેથી, રૂથ અને ટોમીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે તમારું જીવન અને મૃત્યુ પહેલેથી જ નક્કી હોય ત્યારે માનવ હોવાનો અર્થ શું છે.
શરૂઆત કરીએ હેલ્શમથી, એ જગ્યા જ્યાં બધી વાર્તાનો પાયો નંખાયો.
હેલ્શમ?
હા, એકાંતમાં આવેલી એક રમણીય બોર્ડિંગ સ્કૂલ. પણ એ સ્કૂલની દિવાલોમાં એક રહસ્ય ઉછરી રહ્યું હતું. ત્યાંના વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવતું કે તેઓ ખાસ છે.
ખાસ?
હા, તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રખાતું અને ખાસ કરીને તેમની કલાત્મકતા પર ખૂબ ભાર મૂકવામાં આવતો. પણ તેઓ શા માટે ખાસ છે એ સત્ય તેમને કહેવામાં પણ આવતું અને નહોતું પણ કહેવાતું.
આ કહેવું અને ન કહેવું જ તો ઇશિગુરોની લેખન શૈલીનો જાદુ છે નહીં?
બિલકુલ.
વાર્તાકાર કેથી આપણને બધું પોતાની યાદોના ટુકડાઓમાં કહે છે. આપણે પણ તેની જેમ જ અંધારામાં રહીએ છીએ. આપણને પણ એવું જ લાગે છે કે કંઈક ખોટું છે, પણ શું એ તરત સમજાતું નથી.
ચોક્કસ, કારણ કે આપણે બધું કેથીની નજરથી જોઈએ છીએ અને તે પોતે પણ એક અવિશ્વસનીય વાર્તાકાર છે. તે કદાચ બધું યાદ નથી રાખતી, અથવા તો
અમુક યાદોને સમજવાનું ટાળે છે.
બરાબર. હેલ્શમમાં બે ઘટનાઓ આ તણાવને બરાબર પકડે છે. પહેલી, ટોમીના ગુસ્સાના ઉભરા.
હા, ટોમી,
તેને કળામાં રસ નથી એટલે તેને હંમેશા બાકાત રાખવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે સિસ્ટમમાં જે ફિટ નથી થતું તેને સિસ્ટમ કેવી રીતે તોડી નાખે છે.
અને બીજી ઘટના જે મારા મતે આખી નવલકથાનું હૃદય છે, જ્યારે કેથી નેવર લેટ મી ગો ગીત પર એક ઓશિકાને બાળક સમજીને વળગીને નાચી રહી હોય છે
અને માદામ તેને જોઈને રડવા લાગે છે.
હા,
કેથીને શું લાગે છે કે માદામ તેના પર દયા ખાય છે કારણ કે તે ક્યારે માં નહીં બની શકે. પણ શું એ રુદન પાછળ માત્ર આટલું જ કારણ હતું? ના, એનાથી ઘણું વધારે ઊંડું કારણ છે. માદામનું રુદન એ માત્ર કેથી માટે નથી, એ તો આખી સિસ્ટમની ક્રૂરતા પરનું રુદન છે. એ વાતનું દુઃખ છે કે આ બાળકો જેમનામાં પ્રેમ કરવાની અને માતૃત્વની આટલી સહજ ભાવના છે તેમને એ બધા જ માનવીય અનુભવોથી વંચિત રાખવામાં આવ્યા છે. એ આંસુ એ વાતનો પુરાવો છે કે માદામ જાણે છે કે તે એક ભયાનક અન્યાયનો ભાગ છે.
અને આ અન્યાયનું સત્ય જ્યારે એક ગાર્ડિયન મિસ લ્યુસી હતાશ થઈને બાળકો સામે ખુલ્લું પાડે છે કે તમારું જીવન તમારા અંગોનું દાન કરવા માટે જ બન્યું છે, ત્યારે
એ સત્યને તરત જ દબાવી દેવામાં આવે છે.
હા, પણ એ શબ્દો બાળકોના મનમાં કાયમ માટે કોતરાઈ જાય છે. આ અધૂરા સત્ય સાથે જ તેઓ હેલ્શમની સુરક્ષિત દુનિયામાંથી બહાર નીકળીને ધ કોટેજીસમાં પગ મૂકે છે.
અહીંયા તો દુનિયા સાવ અલગ જ હશે નહીં?
હા, કોટેજીસ એ સ્વતંત્રતા અને વાસ્તવિકતા વચ્ચેની એક જગ્યા છે. અહીં પહેલીવાર તેઓ બહારની દુનિયાના સંપર્કમાં આવે છે.
પણ અહીં સંબંધો પણ વધુ જટિલ બને છે, ખાસ કરીને કેથી, રૂથ અને ટોમી વચ્ચે. રૂથ, જે હંમેશા અસુરક્ષિત રહી છે, તે બહારની દુનિયાની નકલ કરીને વધુ આધુનિક દેખાવાનો પ્રયત્ન કરે છે,
અને ટોમી સાથે સંબંધ બાંધીને કેથીને દૂર કરી દે છે.
બરાબર.
મને રૂથનું પાત્ર હંમેશા ખૂટ કરુણ લાગ્યું છે. તે જે પણ કરે છે તે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે કરે છે. એ જાણે છે કે તેની પોતાની કોઈ ઓળખ નથી, એટલે તે બીજાઓ પાસેથી ઉધાર લે છે.
સાચી વાત. અને આ ઓળખની શોધ તેમને નોરફોક સુધી લઈ જાય છે.
હા, નોરફોક હેલ્શમના બાળકો માટે એક પૌરાણિક સ્થળ જેવું, ઇંગ્લેન્ડનો ખોવાયેલો ખૂણો,
જ્યાં ખોવાયેલી વસ્તુઓ પાછી મળી જાય છે. અને તેઓ ત્યાં શું શોધવા જાય છે? રૂથના પોસિબલને, એટલે કે એ મૂળ માનવી જેની તે નકલ છે.
આ પ્રયાસ ચહેરો શોધવાનો નથી, એ પોતાના અસ્તિત્વનો પુરાવો શોધવાનો છે.
બરાબર. એ સાબિત કરવાનો પ્રયાસ છે કે હું માત્ર એક ખાલીપાનું નથી, મારું પણ કોઈ મૂળ છે. પણ જ્યારે એ પ્રયાસ નિષ્ફળ જાય છે, ત્યારે રૂથનો ગુસ્સો અને હતાશા ટોમી પર નીકળે છે.
પણ આ જ યાત્રામાં કેથી અને ટોમીને એકાંત મળે છે, અને તેઓ ડેફરેલ, એટલે કે સ્થગિતતાની અફવા વિશે વાત કરે છે.
એવી અફવા કે જો કોઈ ક્લોન યુગલ સાબિત કરી શકે કે તેઓ સાચા પ્રેમમાં છે, તો તેમને અંગદાનમાંથી થોડા વર્ષોની મુક્તિ મળી શકે છે.
એક નાનકડી આશા, પણ એમના જેવા લોકો માટે તો આશાનું એક તણખલું પણ ઘણું છે.
બરાબર. અને આ આશા જ તેમને આગળના જીવનમાં દોરી જાય છે. પણ કોટેજીસનો સમયગાળો ત્રણેય મિત્રોના અલગ થવાથી પૂરો થાય છે. કેથી કેરર બનવા જતી રહે છે.
હા, કેરર, જે એક એવી ભૂમિકા છે જ્યાં તે બીજા દાતાઓની સંભાળ રાખે છે, પોતાના દાનને મુલતવી રાખીને. મને અહીં એક વાત હંમેશા પરેશાન કરે છે. આ પાત્રો આટલી સરળતાથી બધું કેમ સ્વીકારી લે છે? તેઓ ક્યારેય ભાગી જવાનો, બળવો કરવાનો કે સિસ્ટમ સામે લડવાનો વિચાર કેમ નથી કરતા?
આ નવલકથાનો સૌથી મહત્વનો અને ચર્ચિત પ્રશ્ન છે, અને તેના ઘણા જવાબો હોઈ શકે છે.
જેમ કે?
પહેલું તો એ કે તેમને જન્મથી જ એવી રીતે ઉછેરવામાં આવ્યા છે. તેમને ક્યારે બીજી કોઈ દુનિયા જોઈ જ નથી. તેમના માટે આ જ વાસ્તવિકતા છે. બીજું, જો તેઓ ભાગી જાય તો ક્યાં જાય?
સાચી વાત છે. એમની દુનિયામાં એમના જેવા બીજા ક્લોન્સ અને એમના કેરર સિવાય છે જ કોણ?
બસ, બળવો કરવાનો અર્થ છે પોતાના એકમાત્ર સામાજિક વર્તુળમાંથી પણ ફેંકાઈ જવું.
એટલે કે એમની નિષ્ક્રિયતા એ એમની લાચારીનું પ્રતીક છે.
હા, અને કદાચ એનાથી પણ વધુ. ઈશુગુરુઓ કદાચ એવું સૂચવી રહ્યા છે કે આપણે બધા જ એક રીતે આપણું ભાગ્ય સ્વીકારી લઈએ છીએ.
મતલબ?
આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, છતાં આપણે તેની સામે બળવો નથી કરતા. આપણે આપણને મળેલા સમયમાં પ્રેમ, સંબંધો અને અર્થ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પાત્રોની સ્વતંત્રતા ભાગી જવામાં નથી, પણ
આપેલા જીવનને કેવી રીતે જીવવું એ પસંદગીમાં છે.
વાહ,
બરાબર.
આ દૃષ્ટિકોણ તો આખી વાર્તાને જ બદલી નાખે છે. 10 વર્ષ પછી જ્યારે કેથી ફરી રૂથને મળે છે, ત્યારે રૂથ 2 દાન પછી તદ્દન તૂટી ગઈ છે. પણ
તેનામાં એક પરિવર્તન આવ્યું છે.
હા, પસ્તાવાનું પરિવર્તન. તે મૃત્યુની નજીક પહોંચીને પોતાની ભૂલો સ્વીકારે છે. તે કબૂલ કરે છે કે તેણે ઈર્ષાને કારણે કેથી અને ટોમીને હંમેશા અલગ રાખ્યા.
અને પ્રાયશ્ચિત તરીકે તે તેમને માદામનું સરનામું આપીને ડેફરલ માટે અરજી કરવા વિનંતી કરે છે. તેના મૃત્યુ પછી અંતે કેથી અને ટોમી એક થાય છે.
વર્ષોની રાહ જોયા પછી.
હા, તેઓ જાણે છે કે તેમનો સમય બહુ ઓછો છે. તેઓ ટોમીના ચિત્રો, તેની કળા લઈને માદામ પાસે જાય છે,
એ આશા સાથે કે આ કળા તેમની આત્માનો પુરાવો બનશે અને તેમને સાથે રહેવા માટે થોડો વધુ સમય મળશે. અને અહીં વાર્તા તેની પરાકાષ્ઠા પર પહોંચે છે.
અને બધી આશાઓ કાચની જેમ તૂટી જાય છે.
હા, માદામ અને હેલ્શમના ભૂતપૂર્વ હેડમિસ્ટ્રેસ મિસ એમિલી ઠંડી ક્રૂરતાથી સત્ય ઉજાગર કરે છે. ડેફરલ જેવી કોઈ વસ્તુ ક્યારે હતી જ નહીં, એ માત્ર એક અફવા હતી.
અને પેલી ગેલેરી જેનો તેમનો આટલો ગર્વ હતો, એનું શું?
ગેલેરીનો ઉદ્દેશ્ય તેમને બચાવવાનો હતો જ નહીં. તેનો ઉદ્દેશ્ય તો બહારની શંકાશીલ દુનિયાને એ સાબિત કરવાનો હતો કે ક્લોન્સમાં પણ આત્મા હોય છે.
શું?
હા, કે તેઓ પણ માનવીય લાગણીઓ અનુભવી શકે છે. હેલ્શમ પોતે જ એક પ્રગતિશીલ પ્રયોગ હતો જે ક્લોન્સ સાથે વધુ માનવીય વર્તન માટે દલીલ કરતો હતો.
એટલે કે એમનું આખું જીવન, એમની કળા, એમના સંબંધો, એ બધું જ એક દલીલનો હિસ્સો હતો.
હા તો ભયાનક છે.
અને સૌથી કરુણ વાત એ છે કે એ પ્રયોગ પણ નિષ્ફળ ગયો. દુનિયાએ એ સત્ય જોવાની ના પાડી દીધી. સમાજને સસ્તા અંગો જોઈતા હતા, પણ એ અંગો ક્યાંથી આવે છે એની નૈતિક કિંમત ચૂકવવા કોઈ તૈયાર નહોતું.
મતલબ કે આખી સિસ્ટમ સમાજની જાણી જોઈને કરેલી અજ્ઞાનતા પર ટકી રહી છે.
બરાબર. એ અન્યાયને સામાન્ય બનાવી દેવાની આપણી ક્ષમતા પર એક શક્તિશાળી ટિપ્પણી છે.
આ સત્ય જાણ્યા પછી ટોમી સંપૂર્ણપણે ભાંગી પડે છે. તેની જીવવાની ઈચ્છા જ મરી જાય છે અને થોડા સમય પછી તે તેના ચોથા અંગદાન પછી કમ્પ્લીટ કરે છે,
એટલે કે મૃત્યુ પામે છે
અને અંતે કેથી એકલી રહી જાય છે.
હા, એકલી. તેની પાસે માત્ર તેની યાદો છે, પણ તે બળવો નથી કરતી, તે રડતી નથી, તે બસ પોતાની ગાડી ચલાવીને નીકળી પડે છે, પોતાના ભાગ્યનો સ્વીકાર કરીને. એ અંત એટલો શાંત છે કે એની ચૂપકીદી જ સૌથી વધુ શોર કરે છે.
બરાબર.
આખી ચર્ચા પછી મને લાગે છે કે આ નવલકથા ક્લોનિંગ વિશે છે જ નહીં, એ તો સ્મૃતિ, પ્રેમ અને નુકસાન વિશે છે. એ વાત પર છે કે માનવતાનો અર્થ શું છે.
તમે સાચું કહ્યું. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે જીવનની લંબાઈ કરતાં તેના સંબંધોની ઊંડાઈ અને આપણે જે યાદો બનાવીએ છીએ તે વધુ મહત્વની છે.
અને એ પણ કે માનવતા કોઈ પ્રયોગશાળામાં નથી બનતી, એ તો લાગણીઓ અને સંબંધોથી જ જન્મે છે, ભલે પછી એ જીવન ગમે તેટલું ટૂંકું કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.